એકત્રાના શ્રુતિ સંવાદમાં સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ મોટા ગજાના સર્જક વિશે વાત કરવાના છીએ.
હા,
કવિ નાનાલાલ દલપતરામ કવિ. અને આપણી ચર્ચાનો આધાર રહેશે વિજયરાય વૈદ્યનો એક ખૂબ જ મહત્વનો લેખ.
હા, ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકમાંથી.
બરાબર. એ લેખ છે પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ નાનાલાલ. તો ચાલો વૈદ્યની નજરે નાનાલાલની આખી સાહિત્ય સૃષ્ટિને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. અને જુઓ, વિજયરાય વૈદ્યનો આ લેખ છે ને, એ નાનાલાલના કવિકર્મને, એમના હાર્દને સમજવા માટે ખરેખર એક ચાવીરૂપ દસ્તાવેજ કહી શકાય.
એમ?
હા, વૈદ્ય શરૂઆતમાં જ એક બહુ મોટી સ્થાપના કરે છે. એમ કહે છે કે જેમ ગોવર્ધન રામ આપણા અર્વાચીન યુગમાં વસ્તુગત એટલે કે ઓબ્જેક્ટિવ સર્જકતામાં ટોચ પર છે,
એમનું નામ તો મોખરે જ આવે,
બસ એ જ રીતે નાનાલાલ આત્મલક્ષી મતલબ કે સબ્જેક્ટિવ સર્જકતામાં અનુપમ છે, અદ્વિતીય છે.
ઓહો, આ સરખામણી જ કેટલી રસપ્રદ છે. ગોવર્ધનરામ અને નાનાલાલ બંને પોતાની રીતે યુગ પ્રવર્તક. તો વૈદ્ય આ નાનાલાલની આત્મલક્ષી કવિતાની જે વાત કરે છે એની વિશિષ્ટતા કેવી રીતે સમજાવે છે? શરૂઆત ક્યાંથી કરે છે?
વૈદ્ય જુઓ બહુ સીધી વાત કરે છે. એ કહે છે કે આપણે ગુજરાતી સાહિત્યના હજાર વર્ષ જોઈએ તો મધ્યકાળમાં જેમ પ્રેમાનંદ,
હા શ્રેષ્ઠ આખ્યાનકાર,
હા શ્રેષ્ઠ વસ્તુલક્ષી કવિ, એ જ રીતે અર્વાચીન યુગમાં નાનાલાલ શ્રેષ્ઠ આત્મલક્ષી કવિ છે. આ સ્થાપના પછી એ તરત જ કવિ કાંતે નાનાલાલ માટે વાપરેલું બિરુદ યાદ કરાવે છે,
પેલું પ્રખ્યાત,
હા ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ. અને વૈદ્ય ઉમેરે છે કે નાનાલાલની કવિતા માટે આનાથી વધારે સચોટ, વધારે સાર્થક વિશેષણ ભાગ્યે જ બીજું કોઈ મળે.
વાહ, પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ, ખરેખર સાંભળતા જ એ ભવ્યતાનો અનુભવ થાય છે. તો આજે ચંદ્રરાજ જેવી કવિતા છે એની પાછળ વૈદ્ય કયા ગુણો જુએ છે? શા માટે એ નાનાલાલને ગુજરાતી સાહિત્યકારોના મુકુટમણી જેવા ગણાવે છે, આટલું ઊંચું સ્થાન?
વૈદ્ય મુખ્યત્વે ચાર પાંચ બાબતો પર ફોકસ કરે છે. પહેલું, નાનાલાલની કલ્પના શક્તિ, એની મગદૂર, એમના જે કાવ્યાત્મક ઉડ્ડયનો છે, જે વ્યોમવિહાર છે. બીજું, એમની ઉદાત્ત ભાવનાઓ, એ ભાવનાઓને મૂર્ત કરવાની એમની શક્તિ, જેના માટે તેઓ અદ્ભુત ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓનો વૈભવ સર્જે છે. ભલે ક્યારેક કોઈને લાગે કે આ થોડું પ્રગલ્ભ છે, પણ વૈદ્ય કહે છે કે એ પ્રતીતિકર હોય છે.
બરાબર.
ત્રીજું, એમના શ્રેષ્ઠ કાવ્યોમાં જે જોવા મળે છે એ લોકોત્તર વાણી, એટલે કે સામાન્ય સ્તરથી ઘણી ઊંચે જતી ભાષા.
હા.
અને આ બધાના સમન્વયથી જે એક ભવ્ય અને રમણીય કાવ્ય સૃષ્ટિ રચાય છે ને, એના કારણે વૈદ્ય એમને મુકુટમણી કહે છે.
તો આ ગુણોને સમજવા માટે, એને પ્રત્યક્ષ કરવા માટે વૈદ્ય કોઈ ઉદાહરણો ટાંકે છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ લોકોત્તર વાણી કે કલ્પના શક્તિની મગદૂર કેવી હોય?
હા, ચોક્કસ. વૈદ્ય કેટલાક શિખર જેવા ઉદાહરણો આપે છે, જેમ કે કુરુક્ષેત્ર મહાકાવ્યનો જે મહાસુદર્શન ખંડ છે એમાં પિતૃજનતાનું વર્ણન આવે છે. વૈદ્ય કહે છે કે એ કલ્પના શક્તિ અને ભાષાના વૈભવનું ઉત્તમ ઉદાહરણ છે.
અચ્છા.
એ જ રીતે ઇન્દુકુમાર નાટક છે એમનું, એમાં ધૂમકેતુનું એક ગીત આવે છે, એ એમના ભાવના ઉડ્ડયનને સરસ રીતે બતાવે છે. અને પછી તો એમના પ્રખ્યાત ઉર્મી કાવ્યો છે જ, શરદ પૂર્ણિમા, તાજમહેલ, કુલયોગિની. આ રચનાઓ વિશે તો વૈદ્ય એમ માને છે કે એમાં રસસિદ્ધિ અને કલ્પના એવી ઊંચાઈએ પહોંચે છે કે નાનાલાલને વિશ્વના જે શ્રેષ્ઠ ભાવપ્રધાન કવિઓ છે, લિરિકલ પોએટ્સ જેને કહીએ, એમની હરોળમાં મૂકી શકાય.
ખરેખર વિશ્વકક્ષાએ.
હા, વૈદ્યનો એવો સ્પષ્ટ મત છે.
આટલી અદ્ભુત કાવ્યશક્તિ, એની પાછળ પ્રેરણા કેવી રહી હશે, ઘડતર કેવું રહ્યું હશે, એ જાણવાની બહુ ઉત્સુકતા થાય. વૈદ્ય નાનાલાલના પ્રેરણા સ્ત્રોત અને એમના જીવન વિશે શું માહિતી આપે છે?
વૈદ્ય અહીં નાનાલાલના પોતાના જ શબ્દોથી શરૂઆત કરે છે. નાનાલાલ કહે છે એમનો જીવન શ્રમ શું હતો, તો કે ભારતનો ઇતિહાસ ને ભારતની કવિતા જીવવાનો ને જીરવવાનો, અને આને તેઓ સચ્ચિદાનંદનું સ્વરૂપ ગણાવે છે.
વાહ.
પાસેથી જે સંસ્કાર વારસો મળ્યો એનો પાયાનો ફાળો હતો.
અને સાહિત્યિક પ્રભાવોની વાત કરીએ તો કોની કોની અસર દેખાય છે એમના પર?
સાહિત્યિક જગતમાં તો એમણે ઘણા ગુરુઓ અને પ્રભાવકો ગણાવ્યા છે. વૈદ્ય નોંધે છે કે પિતા દલપતરામ તો હતા જ, પણ સાથે ગોવર્ધન રામ, નરસિંહ રાવ, નર્મદની કવિતા, પેલો પ્રવીણ સાગર ગ્રંથ, કવિ કાંત, રણજીત રામ, કેશવ હધ્રુવ, આ બધાનો કોઈને કોઈ રીતે પ્રભાવ રહ્યો છે. યુવાનીમાં વૈદ્ય કહે છે કે એડમંડ બર્કની જે ભવ્ય વાણી હતી, જે સ્વાતંત્ર્ય પ્રેમ હતો, એનાથી બહુ પ્રભાવિત થયા હતા.
અચ્છા.
અને ટેનિસનની કાવ્યકલા, એની નારી પ્રતિષ્ઠા, લગ્ન ભાવના, એની પણ ઊંડી અસર હતી. ભારતીય દર્શનમાં ગીતાનો પ્રભાવ તો ખૂબ ઊંડો.
અને પછીથી પણ કોઈ?
હા, પછીથી જ્યારે એમણે મુઘલ ઇતિહાસ પર લખવાનું શરૂ કર્યું, ત્યારે જસ્ટિનિયન અને સર હેનરી મેઇન જેવા કાયદાશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોની દ્રષ્ટિ પણ એમને ઉપયોગી થઈ, અને ધાર્મિક વિચારો પર માર્ટિનોના પુસ્તકોની પણ અસર જોવા મળે છે એવું વૈદ્ય નોંધે છે.
બાપરે, આટલા બધા વૈવિધ્યસભર પ્રભાવો, એમનું જીવન કેવું રહ્યું? ખાસ કરીને એમનું સાહિત્ય સર્જન ક્યારે શરૂ થયું?
વૈદ્ય નોંધે છે કે 1901માં એમ.એ. થયા પછી એમણે સરકારી નોકરી લીધી કેળવણી ખાતામાં.
હા.
લગભગ 20 વર્ષ નોકરી કરી, પણ પછી 1921માં અસહકારની ચળવળ આવી, એનાથી પ્રભાવિત થઈને નોકરી છોડી દીધી.
ઓહ.
જો કે રાજકારણમાં એમનું મન બહુ લાંબુ ટક્યું નહીં, અને 1921-22 પછી તો એમનું જીવન લગભગ પૂરેપૂરું શારદોપાસના, એટલે કે સાહિત્ય સાધનાને જ સમર્પિત રહ્યું.
અને એમનું સાહિત્યિક પદાર્પણ, પહેલી કૃતિઓ કઈ ગણાય?
એમની પહેલી નોંધપાત્ર રચના વસંતોત્સવ ગણાય છે. એ 1898માં લખાયેલી, પહેલી અપદ્યાગદ્ય શૈલીમાં.
હા, એ શૈલી તો એમની ઓળખ બની ગઈ પછીથી.
બિલકુલ. પહેલો પ્રકાશિત કાવ્ય સંગ્રહ આવ્યો 1903માં, કેટલાક કાવ્યો ભાગ બન. પહેલું નાટક ઇન્દુકુમાર 1909માં. પહેલો રાસ સંગ્રહ અને ગીતાનું ભાષાંતર 1910માં આવ્યું. અને પહેલી ગદ્યકૃતિ ઉષા એ 1918માં પ્રકાશિત થઈ.
મતલબ કે શરૂઆતથી જ એમણે જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
હસ્તો, વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે નાનાલાલે લગભગ 60 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એમણે શું નથી લખ્યું? રાસ, ભક્તિકાવ્યો, ઉર્મિકાવ્યો, ખંડકાવ્ય, મહાકાવ્યોના પ્રયોગો પણ કર્યા. પેલું કુરુક્ષેત્ર,
હા, એની વાત કરીશું આપણે.
પછી નાટકો, નવલકથા જેવી ગદ્યકૃતિઓ, ચરિત્ર, વિવેચન, ભાષાંતર, લગભગ બધા જ મુખ્ય સ્વરૂપો એમણે ખેડ્યા છે. અને આ બધાની પાછળ વૈદ્ય એક નિષ્ઠા જુએ છે. કઈ નિષ્ઠા? તો કે આર્ય સંસ્કૃતિના જે અમર તત્વો એમને લાગ્યા, જે સાચા લાગ્યા, તેને પોતાની કલા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો સતત પ્રયાસ.
વૈદ્ય બહુ સરસ વાક્ય કહે છે, જે આપે શરૂઆતમાં પણ ટાંક્યું હતું, એના અનુસંધાનમાં જ છે. એ કહે છે, આગળના કવિઓ પછી નાનાલાલને વાંચતા જાણે નવી જ સૃષ્ટિ, જુદું જ વાતાવરણ લાગે છે. આ નવી સૃષ્ટિ અને જુદા વાતાવરણનો અર્થ શું, વૈદ્ય કેવી રીતે સ્પષ્ટ કરે છે? એમના પહેલાના કવિઓથી નાનાલાલ કઈ રીતે અલગ પડે છે?
બહુ સરસ પ્રશ્ન છે. વૈદ્ય અહીં નાનાલાલની સરખામણી એમના પુરોગામી અને સમકાલીન કવિઓ સાથે કરે છે, ખાસ કરીને નરસિંહરાવ, કાંત, કલાપી અને બળવંતરાય ઠાકોર.
હા, એ સમયના મોટા નામો.
બરાબર. વૈદ્ય સ્વીકારે છે કે આ બધા જ કવિઓ સૌંદર્યના ઉપાસક હતા, એમાં કોઈ શંકા નથી. પણ એમના મતે દરેકના સૌંદર્ય પ્રેમ પર બીજા કોઈક તત્વની છાયા દેખાય છે.
જેમ કે
નરસિંહરાવમાં ક્યારેક પેલી બોધ આપવાની વૃત્તિ આવી જાય છે. કાંતની કવિતામાં કરુણરસનો પ્રભાવ વધારે દેખાય. કલાપીના સૌંદર્ય પ્રેમમાં થોડી આવેશમય અપરિપક્વતા, ઇમ્પેચ્યુઓસિટી જેવું લાગે. અને ઠાકોરની કવિતામાં વિચારની ઘનતા એટલી હોય કે સૌંદર્ય ક્યારેક દબાઈ જતું લાગે.
અચ્છા.
જ્યારે નાનાલાલ માટે વૈદ્યના મતે સૌંદર્ય જ પરમતત્વ છે. એમની એકમાત્ર આરાધ્ય દેવતા સૌંદર્ય જ છે. એમની ચેતનાનું સૌંદર્ય સાથેનું જે કનેક્શન છે, જે અનુસંધાન છે, એ એટલું અખંડ અને અભંગ છે કે વિષય ગમે તે હોય, પ્રેમ હોય, ઈશ્વર હોય, પ્રકૃતિ હોય, દેશપ્રેમ હોય,
હા,
એ બધું જ સૌંદર્યના રંગે રંગાઈ જાય છે. અને આને કારણે એમની કવિતામાં એક અનોખો ઉલ્લાસ, એક ભવ્યતા, એક ઉત્કટ ભાવનાઓનું વાતાવરણ સર્જાય છે. એટલે જ વૈદ્ય કહે છે, નાનાલાલ એટલે નવતા અને નાનાલાલ એટલે રમણીયતા.
અને આ રમણીયતા માત્ર ઉપરછલ્લી નથી, પણ એ ભાવનાના જગતને સ્પર્શે છે, રસનો અનુભવ કરાવે છે, એવું વૈદ્ય કહે છે. તો આવી નવીન અને રમણીય સૃષ્ટિ રચતી એમની કઈ રચનાઓનો વૈદ્ય ખાસ ઉલ્લેખ કરે છે? કયા કાવ્યો આ વાતનો પુરાવો આપે છે?
વૈદ્ય તો લાંબી યાદી આપે છે, જે નાનાલાલની આ આગવી છાપ દર્શાવે છે. દાખલા તરીકે પ્રેમ અને સ્નેહ ભાવનાની વાત કરીએ તો વિલાસની શોભા કે માફ કરજે બાલા જેવી રચનાઓ
ભાષાની સુકુમારતા અને ઊંડી ઝંખના માટે ભેદના પ્રશ્ન, લગ્નજીવનની પવિત્રતા અને એની ભાવનાત્મક ઊંચાઈ માટે પુનર્લગ્ન અને આપણી લગ્નતિથિ,
હા એ ખૂબ જાણીતી છે.
પછી વીરતા અને અદ્ભુત રસનું મિશ્રણ હોય એવું કેસરભીના કંથ જેવું કાવ્ય, એમના કોમળ ગીતોમાં નયણાની ધાર અને ઝીણા ઝીણા મેહ ઉલ્લેખનીય છે.
અને એમના રાસ, એ તો એમની ખાસિયત ગણાય છે ને, એમણે રાસને નવું જ રૂપ આપ્યું હતું.
હા બિલકુલ, એમના રાસ તો ગુજરાતી સાહિત્યની એક આગવી સંપત્તિ છે. વૈદ્ય કેટલા બધા નામ ગણાવે છે, માયા ઉતારી, કંથ કોડામણી, સોણલા, સંભારણા, ફૂલડાંક ટોરી, વિરાજો મહરા પ્રાણમાં, પારકા કેમ કીધા, આ બધા રાસ ગેતા અને ભાવ માધુર્યથી છલકે છે.
સાચી વાત.
આ ઉપરાંત સૌભાગ્યવતી અને યૌવના જેવા શબ્દચિત્રો છે જેમાં લાલિત્ય અને ભાવ નિતરે છે. અને પછી પેલી અમર રચનાઓ તો ખરી જ, રાજરાજેન્દ્ર જ્યોર્જને જેવી રાજભક્તિની કવિતા, તાજમહેલ, કુલયોગીની, શરદ પૂર્ણિમા જેવી સૌંદર્ય અને ભાવનાની ઉત્તુંગ ક્ષણો.
હા, ગુજરાતનો તપસ્વી જેવી ચરિત્ર કવિતા અને મેઘદૂત તથા ગીતાના અર્પણ કાવ્યો, આ બધું મળીને નાનાલાલની એક એવી આગવી સૃષ્ટિ રચે છે જે વૈદ્યના મતે એમને એમના પુરોગામીઓથી અલગ પાડે છે અને એક નવા વાતાવરણના સર્જક તરીકે સ્થાપિત કરે છે.
કવિતાની આ ભવ્ય સૃષ્ટિ પછી નાનાલાલ નાટકો તરફ પણ વળ્યા. જોકે એમની મૂળ પ્રકૃતિ તો ઉર્મી કવિની વધુ લાગે છે, તો વૈદ્ય એમના નાટકોનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે? એમના નાટકોના મુખ્ય લક્ષણો કયા ગણાવે છે?
વૈદ્ય નાનાલાલના નાટકોના મુખ્ય ચાર લક્ષણો તારવી આપે છે. પહેલું, એમણે નાટકો માટે જે શૈલી અપનાવી તે અપદ્યાગદ્યની, જેને પ્રોફેસર બક ઠાકોરે આંદોલન રચના એવું નામ આપ્યું છે.
એટલે કે ગદ્ય જેવું પણ પદ્યના લયવાળું.
હા બરાબર, ગદ્ય હોવા છતાં એમાં પદ્ય જેવો લય અને આરોહ અવરોહ હોય. બીજું લક્ષણ એ કે દરેક નાટકના કેન્દ્રમાં કોઈક ઉદાત્ત ભાવના, કોઈક આદર્શ હોય છે અને આખું નાટક એની આસપાસ ગૂંથાયેલું હોય.
એટલે કથાનક કરતા ભાવના પર વધારે ભાર એમને.
હા, અને એ જ ત્રીજા લક્ષણ તરફ આપણને લઈ જાય છે પાત્રાલેખન. વૈદ્ય કહે છે કે પાત્રોમાં ઉત્કટતા હોય છે, રંગદર્શિતા હોય છે, પણ માનવ સ્વભાવની જે જટિલતા હોય, જે વૈવિધ્ય હોય, એનું ઊંડાણપૂર્વકનું નિરૂપણ ઓછું જોવા મળે છે. પાત્રો મોટા ભાગે પેલી કેન્દ્રવર્તી ભાવનાના વાહક જેવા બની રહે છે.
અચ્છા,
અને ચોથું લક્ષણ છે સાદું કથા વસ્તુ. ક્યારેક તો પાતળું કહી શકાય એવું, પણ એની સામે ભાવવાહી ગે ગીતોની વિપુલતા, અને આ ગીતો જ નાટકના પ્રાણ જેવા બની રહે છે.
આ લક્ષણો જોઈએ તો એવું લાગે કે એ પરંપરાગત નાટકો નહોતા, પણ કદાચ ભાવપ્રધાન કાવ્ય નાટકો જેવા વધુ હતા. વૈદ્ય આ નાટકો દ્વારા નાનાલાલ કયો સંદેશ આપવા માગતા હતા એમ માને છે? દરેક નાટક વિશે એમની શું નોંધ છે?
વૈદ્ય દરેક મુખ્ય નાટકનો સાર અને એમાં રહેલી જે કેન્દ્રવર્તી ભાવના છે એને સ્પષ્ટ કરે છે. દાખલા તરીકે ઇન્દુ કુમારમાં લગ્ન સંસ્થાની મીમાંસા છે અને સેવાવ્રતનો મહિમા છે. જયા જયંતમાં આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય જેવા આદર્શો કેન્દ્રમાં છે.
હા, એ પણ બહુ ચર્ચાયેલું નાટક.
બિલકુલ, રાજર્ષિ ભરત આર્યત્વની એકતા અને લોકકલ્યાણનો ઉદ્ઘોષ કરે છે. પ્રેમકુંજ જગતમાં પ્રેમ અને આનંદ ફેલાવવાની કવિની ઉત્કટ ભાવના વ્યક્ત કરે છે. વિશ્વગીતા તો એક અનોખો પ્રયોગ છે. વ્યાસ, કાલિદાસ જેવા મહાકવિઓની કૃતિઓમાંથી પ્રેરણા લઈને ભાવ એકાગ્રતાના સિદ્ધાંત પર રચાયેલું છે.
અને મુઘલ ઇતિહાસ આધારિત નાટકો પણ હતા ખરું ને?
હા, જહાંગીર અને અકબર પરના નાટકો તેમજ બૌદ્ધ ઇતિહાસ પર આધારિત સંઘમિત્રા, આ નાટકો કવિની ઇતિહાસ પ્રત્યેની રૂચિ અને સર્વધર્મ સમન્વય જેવા વિચારો તરફનો એમનો ઝોક દર્શાવે છે. પછી ગોપિકામાં ગ્રામજીવન અને પ્રકૃતિનો મહિમા છે. તો પુણ્યકંથા આધુનિક ભૌતિકવાદ સામે સંયમ અને ચિત્ત શુદ્ધિનો પક્ષ લે છે.
તો એકંદરે આ બધા નાટકો પાછળનો મુખ્ય હેતુ શું તારવે છે વૈદ્ય?
વૈદ્યના મતે આ બધા જ નાટકોમાં એક સમાન સંદેશ વહેતો દેખાય છે, માનવ જીવનને વધુ પરિશુદ્ધ બનાવવું, વધુ સંસ્કારી બનાવવું અને વધુ ઉર્ધ્વગામી બનાવવું. અને નાના લાલે આ સંદેશ અત્યંત તેજસ્વી, ભાવનાસભર અને લલિતવાણીમાં વારંવાર અને સતતપણે આપ્યો છે, જે ગુજરાતી સાહિત્યમાં એમનું એક આગવું પ્રદાન છે.
કવિતા અને નાટકો પછી હવે એમના સૌથી મોટા મહત્વાકાંક્ષી સાહસની વાત કરીએ, કુરુક્ષેત્ર. 12 કાંડોનું આ વિરાટ કાવ્ય આટલા મોટા પટ પર હાથ નાખવા વિશે વૈદ્ય શું નોંધે છે? શું એ નાનાલાલની શક્તિઓની ખરી કસોટી હતી?
ચોક્કસપણે. કુરુક્ષેત્ર કવિનો સૌથી મોટો અને કદાચ સૌથી વધુ શક્તિ માંગી લેતો પ્રોજેક્ટ હતો, એમાં કોઈ શંકા નથી. વૈદ્ય નોંધે છે કે આમાં કવિએ મહાભારતના મૂળ પાત્રો અને પ્રસંગો તો લીધા છે, પણ એનું આલેખન પોતાની દૃષ્ટિએ કર્યું છે, પોતાની સમજ પ્રમાણે. વ્યાસની કૃતિના જે અલંકારો છે કે બીજા બાહ્ય તત્વો છે, એને ટાળીને મહાભારતની જે મૂળ ગંભીર ઘોષણા છે એને પોતાની અપદ્યાગ્ય શૈલીમાં ગુજરાતીમાં ઉતારવાની એમની મહેચ્છા હતી.
અને આ ભગીરથ પ્રયાસનું પરિણામ વૈદ્ય એને કેવું આંકે છે? શું એ સંપૂર્ણ સફળ રહ્યો?
વૈદ્ય અહીં બહુ વાસ્તવદર્શી મૂલ્યાંકન કરે છે. તેઓ સ્વીકારે છે કે આટલી મોટી કૃતિમાં કવિનું કવિત્વ બધે જ એક સરખું ઉચ્ચકોટીનું નથી રહ્યું, જે સ્વાભાવિક પણ છે.
હા, એ શક્ય છે.
ક્યાંક શિથિલતાથી ખય, ક્યાંક પુનરાવર્તન પણ લાગે. પરંતુ વૈદ્ય ભારપૂર્વક કહે છે કે મહાસુદર્શન અને મહાપ્રસ્થાન જેવા કેટલાક ખંડોમાં કવિની કલ્પનાશક્તિ અને ભાષા પરની એમની પકડ એવી અનુપમ સિદ્ધિ સુધી પહોંચે છે કે તે ગુજરાતી સાહિત્યનું ગૌરવ બની રહે. એમણે અપદ્ય ગદ્યના ગંભીર આરોહ અવરોહ અને વચ્ચે આવતા મધુર ગીતો દ્વારા ભવ્ય અને સુકુમાર બંને પ્રકારનું ઉત્તમ કાવ્યસર્જન આ કૃતિમાં કર્યું છે.
કુરુક્ષેત્ર જેવી મહાકાવ્ય રચના સિવાય નાનાલાલે ગદ્યમાં પણ ઘણું લખ્યું છે. એમના લલિત અને લલિતેતર ગદ્ય વિશે વૈદ્ય શું કહે છે? શું ત્યાં પણ કવિ નાનાલાલની છાપ દેખાય છે?
વૈદ્ય તો મજાકમાં એમ પણ કહે છે કે નાનાલાલના હાથે શુદ્ધ લલિતેતર એટલે કે સાવ કોરું કટ ગદ્ય લખાય એ જ મુશ્કેલ છે. એમની કવિ પ્રતિભા એવી છે કે દરેક ગદ્ય સ્વરૂપને પણ લાલિત્યનો સ્પર્શ આપી જ દે છે. લલિત ગદ્યમાં વૈદ્ય ખાસ ઉલ્લેખ કરે છે ઉષાનો. એ એક સરસ મજાની પ્રેમકથા છે.
હા.
બીજું છે સારથી. દેખીતી રીતે વાર્તા છે, પણ એના બહાને ઇતિહાસ અને રાજકારણની ગહન વિચારણા રજૂ કરે છે. આમાં કવિએ હિન્દુસ્તાન અને બ્રિટન વચ્ચે સમાનતાના ધોરણે મૈત્રીની હિમાયત કરી છે અને ભારત ભવિષ્યમાં જગતનું સારથી બનશે એવી ભવિષ્યવાણી પણ કરી છે.
રસપ્રદ.
અને પાંખડીઓ નામનો એક સંગ્રહ છે, એ ગદ્યમાં લખાયેલા ઉર્મિકાવ્યો જેવી નાની નાની રચનાઓનો છે, જેમાં માનવભાવો અને મનોરમ પ્રસંગચિત્રો બહુ સુંદર રીતે આલેખાયા છે.
અને જે સાવ લલિત ન કહી શકાય એવું ગદ્ય, જેમ કે ચરિત્ર, વિવેચન, વ્યાખ્યાનો વગેરે,
એમાં પણ નાનાલાલની શૈલીનો રંગ તો દેખાય જ છે. વૈદ્ય સૌથી મહત્વનું ગણાવે છે કવિ સ્વર્દલપતરામ. એમના પિતાનું 3 ભાગમાં લખાયેલું વિસ્તૃત અને જીવંત ચરિત્ર.
હા, એ તો ક્લાસિક ગણાય છે.
બિલકુલ. એ માત્ર વ્યક્તિચરિત્ર નથી, પણ એ સમયના યુગનું દર્પણ પણ છે. બીજું આપણા સાક્ષરરત્નો અને ચિત્રદર્શનોમાં એમણે સર સયાજીરાવ ગાયકવાડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાનુભવોના ખૂબ નિખાલસ અને આત્મીય રેખાચિત્રો દોર્યા છે.
અને એક કવિ તરીકે એમનું સાહિત્ય વિવેચન કેવું રહ્યું?
વૈદની નજરે વૈદ નોંધે છે કે નાનાલાલના વિવેચનમાં એમની રસદ્રષ્ટિ દેખાય છે, સત્ય પ્રત્યેનો પક્ષપાત દેખાય છે અને સમતોલ નિર્ણય શક્તિ પણ દેખાય છે. જો કે એમની વિવેચન પદ્ધતિ પૃથક્કરણાત્મક એટલે કે એનાલિટિકલ ઓછી છે, એ સંયોગીકરણ પ્રકારની એટલે કે સિન્થેટિક વધુ છે, થોડી સર્જનાત્મક કહી શકાય.
કવિ સહજ રીતે,
હા બરાબર, તેઓ કૃતિની શક્તિઓ અને સિદ્ધિઓનું ઉમળકાભેર વિવેચન કરે છે, પણ જ્યાં મર્યાદાઓ દેખાય ત્યાં સ્પષ્ટતા અને સંયમથી એનો નિર્દેશ પણ કરે છે.
અને એમના વ્યાખ્યાનો કે લેખો
એમાં શું ખાસ જોવા મળે છે?
ઉદ્બોધન જેવા સંગ્રહોમાં એમના વ્યાખ્યાનો અને લેખો પ્રકાશિત થયા છે. એમાં એમનું વિશાળ ઇતિહાસ વાંચન દેખાય છે, ઊંડો ગુજરાત પ્રેમ દેખાય છે, ધર્મ અને કલા વિશેના એમના મૌલિક વિચારો છે, સ્થળો અને વ્યક્તિઓનું મહિમાગાન છે, સાહિત્ય અને સમાજ વિશેનું ચિંતન છે. આ બધું એમની આગવી રસાળ શૈલીમાં પ્રગટ થાય છે.
અને ભાષાંતરો?
ભાષાંતરોમાં ગીતા અને કેટલાક ઉપનિષદો ઉપરાંત કાલિદાસના મેઘદૂતનું એમણે કરેલું ભાષાંતર ખૂબ સુંદર અને માણવા જેવું છે, એમ વૈદ્ય ખાસ નોંધે છે.
આટલી વિશાળ અને વૈવિધ્યસભર સર્જન યાત્રાનું ચિત્ર વૈદ્ય આપે છે, પણ શું તેઓ નાનાલાલની કોઈ મર્યાદાઓ તરફ પણ ધ્યાન દોરે છે કે પછી બધું સારું સારું જ છે?
ના ના, એવું નથી. વૈદ્ય સંતુલિત દ્રષ્ટિ રાખે છે. તેઓ નાનાલાલની કેટલીક મર્યાદાઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.
જેમ કે
એમના સર્જનમાં ક્યારેક એકવિધતા, મોનોટોનીનો અનુભવ થાય છે, ખાસ કરીને ભાવનાઓ અને શૈલીના પુનરાવર્તનને કારણે. બીજું, ક્યારેક શબ્દોનો ઠાઠમાઠ, જેને શબ્દાળુતા કહીએ, વર્બોસિટી, એ વધુ પડતી લાગે છે. અને ત્રીજું, વૈદ્ય એક સૂક્ષ્મ નિરીક્ષણ એ પણ નોંધે છે કે નાનાલાલના સર્જન અને ચિંતનમાં ભાવનાની સચ્ચાઈ છે, વિચારોની મૌલિકતા છે, છતાં ક્યારેક એવું લાગે કે એમાં સપાટી પરની જે ભભક છે, જે તેજસ્વીતા છે, એટલું ઊંડાણ કદાચ નથી.
ઓહ, પણ આ મર્યાદાઓને વૈદ્ય બહુ ગંભીર ગણે છે, એનાથી નાનાલાલનું મહત્વ ઓછું થઈ જાય છે?
ના, વૈદ્ય એવું બિલકુલ નથી માનતા. તેઓ આ મર્યાદાઓ સ્વીકાર્યા પછી તરત જ ઉમેરે છે કે આવી અસામાન્ય શક્તિ અને પ્રતિભા ધરાવતા જે સર્જકો હોય ને, એમનામાં આવા દોષો જોવા મળે એ લગભગ અનિવાર્ય હોય છે. હા, અને નાનાલાલના જે અમૂલ્ય ગુણો છે, એમની કલ્પનાશક્તિ, એમની ભાવનાની ઉદાત્તતા, એમની ભાષાનો વૈભવ, એ એટલા મહાન અને પ્રભાવશાળી છે કે તેની સામે આ દોષો સાવ ઝાંખા પડી જાય છે. વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે એમના કેટલાક ગુણો તો એવા છે કે વારંવાર વંદન કરવાનું મન થાય.
તો અંતે આ ગુણદોષ બધું તપાસ્યા પછી વિજયરાય વૈદ્ય નાનાલાલનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન ક્યાં નક્કી કરે છે? એમનો છેવટનો નિષ્કર્ષ શું છે?
વૈદ્ય ખૂબ સ્પષ્ટ અને દ્રઢ શબ્દોમાં નાનાલાલને અર્વાચીન ગુજરાતના કવિશ્રેષ્ઠ તરીકે નવાજે છે.
કવિશ્રેષ્ઠ?
હા, તેઓ પૂરા વિશ્વાસ સાથે કહે છે કે ભવિષ્યની પેઢીઓ જ્યારે પણ જયા જયંત, કેટલાક કાવ્યો, ઉષા, સારથી, કુરુક્ષેત્ર, કવિશ્વર દલપતરામ જેવી એમની મહાન કૃતિઓ વાંચશે, ત્યારે તેના સર્જકને હંમેશા આદર અને પ્રેમથી યાદ કરશે. નાનાલાલનું સ્થાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અચળ છે.
ખરેખર વિજયરાય વૈદ્યના આ વિશ્લેષણમાંથી પસાર થતા એવું ચોક્કસ સમજાય છે કે નાનાલાલ માત્ર એક કવિ નહોતા, પણ પોતાની કલ્પના અને ભાવનાથી એક આખી સૃષ્ટિના સર્જક હતા. એવી સૃષ્ટિ જે સૌંદર્ય, ઉદાત્તતા અને જીવનના ઉલ્લાસથી છલકાય છે. એમની વાણીનો વૈભવ અને કલ્પનાની ઉડાન ખરેખર અજોડ હતી.
ચોક્કસ. અને વૈદ્યનું આ વિશ્લેષણ આપણને નાનાલાલના પ્રદાનની વિશાળતા અને ઊંડાઈ બંનેને સમજવામાં મદદ કરે છે. એમણે માત્ર જુદા જુદા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા એટલું જ નહીં, પણ વૈદ્યના મતે પોતાની કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત, જે શાશ્વત તત્વો છે, તેને જીવંત રાખવાનો અને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સતત અને નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો.
આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે કે આજે જ્યારે કદાચ શબ્દોનો કોલાહલ વધુ છે, ઝડપી અને સપાટી પરની બાબતોનું આકર્ષણ કદાચ વધુ છે, ત્યારે નાનાલાલ જેવી સૌંદર્યનિષ્ઠ, ભાવનાપ્રધાન અને ઊંડાણવાળી વાણી જે જીવનને સંસ્કારિત અને ઉર્ધ્વગામી બનાવવાની વાત કરે છે, તેનું આપણા માટે આજે શું મહત્વ હોઈ શકે, એ વિચારવા જેવું ખરું.
સાચી વાત છે.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.